એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ. એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં આજે કરીએ 2003માં લખાયેલા નવા દેશ નવા વેશમાંથી શ્રી પ્રવીણ દરજીની કલમે બ્લેક ફોરેસ્ટે જતા જતા મારી એટલે કે કૃષ્ણ સાથે. ને રાઈન છોડી, પણ રાઈન ખરેખર છૂટી છે ખરી? કદાચ હવે જ રાઈનની અનુપસ્થિતિમાં રાઈનને વારંવાર મળવાનું બનશે. દૂર ભૂરા ભૂરા પહાડ, પાઇનના અને એવા બીજા ઊંચા વૃક્ષો પાછળ મૂકતો જાઉં છું. કોચ ધ્યાનસ્થ ગતિએ આગળ વધતો જાય છે. ભૂરી નીલી નદી વીંટણાતી જાય છે. કિલ્લાઓ ભીતરમાં, છેક ભીતરમાં તેની ઓળખ મૂકી જાય છે. હું નિશબ્દ છું. અત્યારે અહીં સાંજના લગભગ 6:30 થવા આવ્યા છે. અમે પશ્ચિમ જર્મનીના હાઇડલબર્ગ શહેરમાં ધીમે ધીમે પ્રવેશી રહ્યા છે. પર્વતીય વિસ્તારમાં પથરાયેલું લગભગ 1.5 લાખની વસ્તીવાળું આ નાનું નગર એના ઊંચાઈવાળા પરિવેશને કારણે બહુ દર્શનીય બન્યું છે. જર્મનીની સૌથી જૂની યુનિવર્સિટી 1386માં પણ અહીં જ છે. અહીં રેલવેના ડબ્બા, એન્જિન વગેરેનો સામાન બને છે. નાના સૂક્ષ્મ ઓજારો પણ તૈયાર થાય છે. તમાકુ વગેરેનું પણ ઉત્પાદન થાય છે. નગર જોતા જોતા અમે આગળ વધતા જઈએ છીએ. ટેકરી ઉપરના દૂર દૂરના મકાનો ક્યારેક તો ચાઇનીઝ રમકડાનો ભાસ કરાવી રહે છે. ટેકરીએ ટેકરીએ મકાનો હોવાથી કેટલાક દ્રશ્યો ઓર રમણીયતાનો અનુભવ કરાવતા હતા. મને રાવજીની એક કવિતાના શબ્દો અહીં સાવ જુદા જ સંદર્ભમાં યાદ આવી ગયા. અલકાતા રાજ, મલકાતા કાજ અને એક સજીવી હળવાશ, પુષ્પિત થઈ જવાય છે. પણ મને આંદોલિત કરતો નર્તક તો પડદા પાછળ ક્યાંક છુપાઈ રહ્યો છે. ટેકરીએ ટેકરીએ તેની સુવાસ પથરાયેલી જોઉં છું, ફીલ કરું છું. પેલી નેકાર્ડની ખીણ, નાની નદી જેવું, નમણી નાર જેવું આહલાદક દ્રશ્ય રચી રહી છે. સમર વેકેશન ચાલે છે એટલે પ્રવાસીઓના ટોળે ટોળા અત્યારે અહીં ઉભરાઈ રહ્યા છે. પ્રસન્નતાનો પારાવાર પારાવાર. બીજા વિશ્વયુદ્ધ વખતે આ શહેર ઉપર ભારે બોમ્બમારો થયો હતો. શહેરનો ને માનવીનો ચહેરો વિરૂપ થઈ જાય એ હદે. પણ આ મહેનતકશ પ્રજાએ એ વાતને ગઈકાલની વાત બનાવી દીધી છે. આજે તો આ શહેર અજાયબી ભર્યું હર્યું ભર્યું ભાસે છે. 26,000થી પણ વધુ વિદ્યાર્થીઓ અહીંયા બીજા દેશમાંથી અભ્યાસ અર્થે રહે છે. વિદ્યાનું કલાનું આ નાનું નગર થાણું બની ચૂક્યું છે. કલાકારો અને કવિઓના પણ અહીં અડ્ડા હોય છે. 1786માં અહીંના રાજાએ બંધાવેલો પુલ આજે પણ સાબુત છે. નગર પ્રવેશ એ પુલને વટીને જ થઈ શકે છે. અમે નગરના એક બીજે છેડે નગરની જાણીતી હોટેલ એસ્ટ્રોનમાં અત્યારે આવી પહોંચ્યા છીએ. સામાન, લિફ્ટ, રૂમ નંબર થોડીક ધમાલ ચાલી, પણ પ્રજાની વ્યવસ્થા જ એવી હોય છે કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ થોડીક મિનિટોમાં જ આવી જાય. આપણે ત્યાં તો આ ઘેર પેલે ઘેર બે બે ચાલણી ને ધક્કા ફેરી જ શરૂ થઈ જાય સમજો. અમે થોડીક પળોમાં જ અમારી રૂમમાં ગોઠવાયા. હાશકારો અનુભવ્યો. રાત્રે 7 પછી કોચમાં ડિનર માટે નીકળ્યા. અમે સૌ મિત્રો હવે વતનની વાતો પણ કરવા લાગ્યા હતા. હજી તો માંડ નહીં આવે 5-1 દિવસ જ થયા છે તો પણ. આજની રખડપટ્ટીએ સૌમાં ભૂખ પણ ઠીક ઠીક ઉત્તેજિત કરી છે. માટે અમે અહીં ઇન્ડિયન પેલેસમાં આવ્યા ત્યારે વતનની વાતોએ ફરી અમને ઘેરી લીધા. ભારતીયતાના પૂરા માહોલવાળી આ હોટેલ છે. એના માલિક વડોદરાના કોઈક પટેલ છે એમ જાણ્યું ત્યારે તો અમારો આનંદ દ્વિગુણિત થઈ ગયો. અસલ આપણા દેશી ભોજનની આજે તો મજા લૂંટી. આ ગુજરાતી આત્મા તો દાળ ભાત અને પરોઠા શાક જોઈને ખુશ થઈ ગયો. કઠોળ પાપડ અથાણાક પણ ખરા. વેસ્ટ જર્મનીમાં એમ ગુજરાત ખડું થયું. એસ્ટ્રોન ઉપર પાછા ફર્યા ત્યારે હાઇડલબર્ગે પણ નવા 7 શણગાર સજી લીધા હતા. ટેકરીઓ, મકાનો, ઝબુકતી લાઇટો, 3 ખચિત ઢોળાવો, ચોખ્ખા ચણાક રસ્તાઓ અને ઘોંઘાટ ધમાલનું ક્યાંય નામો નિશાન નહીં. હું આ નગરને એની ત્રિકાળને કલ્પી રહ્યો. સુતેલા ભૂતકાળ, સમૃદ્ધ સાંપ્રત શણગારેલું ભાવિ, હાઇડલબર્ગની મુઠ્ઠીમાં શું શું સાંભળ્યું હશે ન જાણે. હોટેલ એસ્ટ્રોનની ખુલ્લી બારીઓમાંથી અક્રમે શોભતી ટેકરીઓને નિહાળું છું. જર્મન પ્રજાના ચહેરાને ઉકેલવા મથું છું. પેલા હિટલરને પણ યાદ કરું છું. પછી રાત્રિએ મારા થોડા કલાકો ચોરી દીધા. એ મને એક તાજી નવી સવાર ભેટ આપશે એ મારું આશ્વાસન હતું, અને રાઇનની શીતળતા અંગાંગમાં હતી. રાત્રિ એમ જ આવીને પસાર થઈ ગઈ. હોટેલ એસ્ટ્રોન વેઇનહેમમાંથી હું 31 જુલાઈ 1997ના પ્રભાતનું સ્વાગત કરું છું. અહીં સઘળું વાતાવરણ અત્યારે રૂપેરી પતંગિયા જેવું શાંત છતાં ચપળ છે. દૈનમદૈનીય ક્રિયાઓ પૂરી કરી હું રૂમની બારીઓ ખોલવા તરફ વળું છું, અને ત્યાં જ આશ્ચર્ય વચ્ચે મારા રૂમના બારણા પાસે એક ફેક્સ પડેલો જોઉં છું. કોનો હશે એ ફેક્સ? દેશમાં પાક્કા સરનામા 3 જણાને જ આપ્યા હતા. હા, એ 3માંથી જ એક સ્વજનનો એ ફેક્સ હતો. પરિચિત અક્ષરો, મરોડદાર અક્ષરો, અક્ષરોમાંથી ઉછળતી આવતી સંવેદનાઓ, શુભકામનાઓ અને સહપાંત જેવો સહભાવ. ઓહ, રાઇનનો ઉછાળ તો હજી પણ અકબંધ છે. બરાબર એવી જ સમયે જ દેશમાંથી આવો ઉત્સાહવર્ધક ફેક્સ. મારી સંવેદનાઓ તેથી જ નાચી ઉઠી હતી. વિદેશમાં સ્વજનોની તેમના સમાચારની આપણે કેવી કામનાઓ કરતા હોઈએ છીએ. અહીં ફેક્સમાં સુપ્રભાતમ છે, ખબર અંતર પૂછ્યા છે, સૌની કુશળતાનો સંકેત પણ છે. સાથે એમાં હું એક નવા વિશ્વ વચ્ચે મુકાયો છું. પવન અને તેની સુગંધના દેશમાં છું. અનેક હૃદયહર લેન્ડસ્કેપ વચ્ચે છું. સતત સર્જનની સર્જનાત્મકતાની ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો છું. સ્વર્ગ થઈ રહેવાની ક્ષણો વચ્ચે છું. તે પ્રતિ છું તેવું પણ કાવ્યમય ભાષામાં અભિવ્યક્ત થયું છે. હજારો માઇલ દૂર અને છતાં એક ઇમ્બાઇ પ્રોસેસ કેવો ચાલે છે હું એ જ માણી રહ્યો છું, અને એનો જ પ્રતિઘોષ. મને થયું લાવ પ્રત્યુત્તર પાઠવું. એસ્ટ્રોન હોટેલમાંથી પ્રયત્ન પણ કર્યો, પણ ધાર્યું ધણીને થાય છે. લીલી વાડી જેવું સ્મિત હોઠ પર ફરકી રહ્યું. રૂમમાં પરત આવ્યો ત્યારે તો મિલિંદના સમાચાર આવી ચૂક્યા હતા. હવે અહીંથી આગળ વધવાનું છે. કોચ તૈયાર છે. હું મારા બિસ્તરા પોટલા લઈ નીચે આવ્યો. મોર્નિંગ બ્રેકફાસ્ટ પૂરો કરી કોચની દિશામાં દોડ્યો. હવે બ્લેક ફોરેસ્ટ તરફ જવાનું હતું, નિબિડ અરણ્યો વચ્ચે, અને ત્યાંથી પછી સ્વિટ્ઝરલેન્ડ તરફ. હું તરોતાજા હતો. ભીતર બહાર છલકાતો હતો, હજી ઘણું છલકાવા માટે. જર્મનીમાં આ બ્લેક ફોરેસ્ટનો આખો વિસ્તાર સ્વાત્ઝરવાલ્ડ તરીકે જાણીતો છે. ઘીચ જંગલો, પહાડી વિસ્તાર અને ઊંચા તોતિંગ વૃક્ષો. બરાબર આ બ્લેક ફોરેસ્ટની મધ્યમાં વિશ્વવિખ્યાત ઘડિયાળો કુકુ ક્લોક તૈયાર થાય છે. સ્વિટ્ઝરલેન્ડમાં એ જ ઘડિયાળ 3 ગણા ભાવે વેચાય. બ્લેક ફોરેસ્ટની યામી કેક પણ એટલી જ સુખ્યાત, પણ એ વાત હવે પછી. અત્યારે પ્રાતકાળ પછીનો સમય છે. વાતાવરણ એકદમ કોઈ પિનપુષ્ટ ષોડશીના ચહેરા જેવું લાલી ભરેલું છે. કોચ આગળ વધતો જાય છે, અને જર્મનીથી સ્વિટ્ઝરલેન્ડ તરફ જતો આ રસ્તો હિટલરે શોધી કાઢ્યો હતો એવું મિલિંદે કહ્યું ત્યારે હું ચોંક્યો. ઓટોબોન્સ હાઈવે પર મારે તંત્રાભંગ થયો હોય એમ પ્રકૃતિ જોતા જોતા કાન ઉપર હિટલરનું જ નામ આવતા અનુભવ્યું. હિટલર મૂળ જર્મન નહોતો, ઓસ્ટ્રિયાના એક નાના ગામમાં એ જન્મ્યો હતો. 1889ની 20મી એપ્રિલે પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી શાળાનું પણ પૂરતું શિક્ષણ તે મેળવી શક્યો નહોતો. વિદ્યાર્થી તરીકે પણ નિષ્ફળ, એક સરેરાશ અને સામાન્ય બાળક. તે માંડ 12 વર્ષનો હતો ત્યાં એના પિતાનું અવસાન થયું. માતા ક્લારા પાસે આવકનું બીજું કોઈ સાધન નહોતું. પરિણામે શાળા છોડીને હિટલરે નોકરી શોધવાનું શરૂ કર્યું. વિયેનાના એક કોન્ટ્રાક્ટરની પાસે તેણે કડિયા કામ કર્યું, રંગરોગાનનું પણ કામ કર્યું. પછી ત્યાંથી તે નોકરી છોડી મ્યુનિક ગયો. વચ્ચે ફાઇન આર્ટ્સનું પણ કર્યું, ત્યાં પણ 3-3 વાર નપાસ. પહેલા વિશ્વયુદ્ધ વખતે લશ્કરમાં જોડાવા માટે પ્રયત્નો પણ નિષ્ફળ નીવડ્યા. પાછળથી તે જર્મન આર્મીમાં સામેલ થયો, પણ વિયેનાના નિવાસ દરમિયાન મજૂરી કરતા તેના મનમાં યહૂદીઓ માટે, સમાજવાદીઓ અને લોકશાહી માટે, ચેક લોકો માટે અને સંસદીય સંસ્થાઓ અને ઓસ્ટ્રિયાના ડેપ્સબર્ગ રાજવંશ માટે ભારે કડવાશ ઊભી થઈ હતી. મ્યુનિકમાં જર્મન સંસ્કાર અને સંસ્કૃતિનો તે પક્ષપાતી બન્યો. પરિણામે ઓસ્ટ્રિયન નાગરિકત્વ છોડીને તે જર્મન રાષ્ટ્ર અને જર્મન સંસ્કૃતિનો ચાહક થઈ રહ્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેણે લશ્કરમાં જોડાઈ ભારે પરાક્રમ દાખવ્યું. આર્યન ક્રોસ જેવા ઊંચા લશ્કરી માન અકરામનનો અધિકાર બન્યો. હોસ્પિટલમાં સારવાર લેતા જર્મનીના પરાજયના સમાચાર જાણ્યા ત્યારે તે ભારે દુઃખી થયો હતો. જર્મન રાષ્ટ્ર અને તેનું ગૌરવ હવે તેનું ધ્યેય બન્યા હતા. થોડા વખત માટે તે અંધ પણ થઈ જાય છે. પછી ઠીક થતા રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કરે છે. તેના ભાગરૂપે જ તે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદારોનો પક્ષ નાઝી સ્થાપે છે. તે પીપલ્સ ઓબ્ઝર્વર ઓફ ગાર્ડિયન નામનું પત્ર પણ શરૂ કરે છે. એટલું જ નહીં, પક્ષના કાર્યકરો સમક્ષ 25 મુદ્દાઓનો એક નક્કર કાર્યક્રમ પણ આપે છે. તેનો પક્ષ ઉગ્રવાદ અને રાષ્ટ્રવાદનું મધુર પીણું બની રહ્યો. તે દક્ષ વક્તા પણ હતો. તેણે જાહેર સભાઓમાં વર્સેલ્સની સંધિ ઉપર, જર્મનીની નબળી સરકાર ઉપર તીવ્ર પ્રહારો કર્યા. એક કાવતરામાં તેને 5 વર્ષની સજા પણ થઈ. પણ અદાલતમાં તેણે જે તેજાબી પ્રવચન કર્યું તેનાથી તે સમગ્ર જર્મન પ્રજા પર છવાઈ ગયો. તેણે જેલવાસનું મારો સંઘર્ષ એવું પુસ્તક પણ લખ્યું. પક્ષને વિસ્તાર્યોને વ્યવસ્થિત કર્યો. તેના અનુયાયીઓ ભૂખરા રંગનો લશ્કરી પહેરવેશ પહેરતા અને ખભા ઉપર લાલ રંગની પટ્ટી ને ઉપર સ્વસ્તિકનું ચિહ્ન. નાઝી પક્ષ ધીમે ધીમે સઘળે બહુમતી સિદ્ધ કરતો થયો અને 1933માં તો તે જર્મનીનો સર્વસત્તાધીશ સરમુખત્યાર બની રહે છે. જર્મન પ્રજાને તો હિટલરમાં એમ એક તબક્કે પોતાનો ઈસા મસીહા દેખાયો. પણ મહત્વાકાંક્ષી હિટલર આખરે ઘણું બધું મેળવીને પણ છેવટે જર્મની ગુમાવે છે. બર્લિન પડે છે અને પોતાની પ્રિયતમા ઈવા બ્રાઉન સાથે ભાગી જઈ આત્મહત્યા કરે છે. હું બ્લેક ફોરેસ્ટને જોતા જોતા આવા એક મહત્વાકાંક્ષી વ્યક્તિના ઉત્થાન અને પતનને પણ સાથે સાથે પામતો રહ્યો. લીલાછમ પહાડી વિસ્તાર વચ્ચે એમ ચિત્તપટ ઉપર એક વ્યક્તિના જીવનની લીલી સૂકીના અનેક ચિત્રો ઉઘડી રહ્યા. જર્મની અને હિટલરને જોડાજોડ જ જોવા પડે.